तारीख 14-8-1985 श्री अनुभव प्रकाश ग्रंथ पर पूज्य भाई श्री शशिभाई नो भावनगर में प्रवचन पाना नंबर 3 सड़ंग प्रवचन नंबर 8
आत्मा में गुण अथवा शक्तिओ रहेली छे એનું નિરૂપણ કરે છે. શક્તિઓ એટલે આત્મ પદાર્થની વિશેષતાઓ. શાશ્વત એવું જે આત્મદ્રવ્ય છે એની વિશેષતાઓ શક્તિ રૂપે શાશ્વત છે, અનાદિ અનંત. અહીંયા આપસમાં કાર્યકારણના શૈલીથી પદ્ધતિથી એનું નિરૂપણ કર્યું છે. કાર્યકારણની પદ્ધતિ લીધી છે, એક ગુણને બીજા ગુણનું નિયમિતપણે કાર્યકારણ છે એમ ગણીને. સર્વગુણોમાં જ્ઞાન ગુણ પ્રધાન છે, અનંતી શક્તિઓ છે સંખ્યાએ. સર્વ એટલે અનંત, અનંત શક્તિમાં અથવા અનંત ગુણમાં જ્ઞાન ગુણ પ્રધાન છે. સામર્થ્ય તો પ્રત્યેક શક્તિને પોતપોતાનું અનંત સામર્થ્ય છે. કોઈનું સામર્થ્ય અપૂર્ણ છે, ઓછું છે કે કાંઈ ખામીવાળું છે એવું નથી. પ્રત્યેક શક્તિનું અનંત શક્તિનું પોતપોતાનું અનંત સામર્થ્ય હોવા છતાં તે સર્વશક્તિમાં જ્ઞાનની પ્રધાનતા છે. સાથી કારણ આપે છે કે જ્ઞાન વિશેષ ચેતના છે, જ્ઞાન સર્વનું જ્ઞાતા છે. બીજી શક્તિઓમાં કોઈમાં એવું પરિણમ નથી જેવું જ્ઞાનમાં છે, અથવા પ્રત્યેક શક્તિને પોતપોતાની વિશેષતા હોવા છતાં જ્ઞાનની વિશેષતા કોઈ એવી છે કે તે સર્વનું જ્ઞાતા છે, બીજી સર્વ શક્તિઓને જ્ઞાન જાણે છે. તેથી જ્ઞાનની વિશેષતા છે અથવા જ્ઞાનની પ્રધાનતા છે એમ જ્ઞાનને વિશેષ લીધું છે. ખામી નહીં, એનો પોતપોતાનો ગુણધર્મ છે. જેનો જે પ્રકારનો ગુણધર્મ છે અથવા સ્વભાવ છે, આનંદ શક્તિ છે, સુખ શક્તિ, તો એને આહ્લાદ, નિરાકુર આનંદનો આહ્લાદ એવો એનો સ્વભાવ છે. તો એવું છે તેથી કંઈ જાણતું નથી એટલે એની ખામી છે. અથવા એક ગુણમાં બીજા ગુણનો ધર્મ ન હોય, શક્તિ ન હોય એટલે એની ખામી નથી. તો દરેકની પોતપોતાની શક્તિ છે, પણ જ્ઞાનની એ વિશેષતા છે કે જ્ઞાન સર્વનું જ્ઞાતા છે. પોતાને પણ જાણે છે, બીજા અનંત ગુણોને પણ જાણે છે, જગતના સર્વ પદાર્થોને પણ જ્ઞાન જાણે એવું એનામાં સામર્થ્ય રહેલું છે. જ્ઞાન સર્વનું જ્ઞાતા હોવાથી અને વિશેષ ચેતના હોવાથી અથવા તે ગ્રાહ્ય થઈ શકે એવી ચેતના હોવાથી ચેતના તો બધામાં છે, પણ આ વિશેષ ચેતના છે. આત્મા પોતે ચેતન દ્રવ્ય હોવાથી એના સર્વ ગુણો ચેતન છે. આખો આત્મા ચેતન પદાર્થ હોવાથી એના કોઈ ગુણો અચેતન નથી, સર્વ ગુણો સચેતન છે. કેમ કે ચેતના આખા દ્રવ્યમાં, અખંડ દ્રવ્યમાં વ્યાપેલી છે, તેથી સર્વ ગુણોમાં વ્યાપેલી છે. ચેતન જાતિના છે. જેમ કે એક દ્રષ્ટાંત લઈએ કે અસ્તિત્વ ગુણ પરમાણુને પણ છે અને અસ્તિત્વ ગુણ જીવને પણ છે. બેમાં અસ્તિત્વ ગુણ સામાન્ય થયો, સામાન્ય એટલે બેનો એક નહીં, બંનેનો પોતપોતાનો ભિન્ન ભિન્ન છતાં સરખો. આનું આને પણ હોવાપણું છે, અસ્તિત્વ ગુણથી આને પણ હોવાપણું છે. પણ જળનું અસ્તિત્વ, પરમાણુનું અસ્તિત્વ જળપણે છે, એનો અસ્તિત્વ ગુણમાં જળતા છે, ચેતનતા નથી. જ્યારે આત્માનું જે અસ્તિત્વ છે એ સચેતન અસ્તિત્વ છે, ચૈતન્યમય અસ્તિત્વ છે. છે તો બંનેનું અસ્તિત્વ, પણ ચૈતન્યમય અસ્તિત્વ છે, આનું જળમય અસ્તિત્વ છે, એમ ફેર પડે છે. જ્ઞાન વિશેષ ચેતના છે અને જ્ઞાન સર્વનું જ્ઞાતા છે. તેથી જ્ઞાનની પ્રધાનતા છે. સંક્ષિપ્તમાં વાત કીધી છે, તેથી જ્ઞાનની પ્રધાનતા છે. પણ મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવા માટે જ્ઞાનનો પ્રયોગ મુખ્ય છે. તેથી પણ જ્ઞાન પ્રધાન છે. અહીંયા સંક્ષેપમાં એ વિષય લીધો છે. પણ મુમુક્ષુ જીવને વિચારવા માટે લઈએ તો મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવા માટે આત્માની ઓળખાણ જ્ઞાનથી થતી હોવાથી જ્ઞાનની પ્રધાનતા છે. એ રીતે જ્ઞાનની પ્રધાનતા છે. અથવા મોક્ષ માર્ગમાં પણ બીજા પદાર્થથી અને વિભાવ ભાવથી ભિન્ન થવા અર્થે ભેદજ્ઞાનનો પ્રયોગ છે. તેથી પણ જ્ઞાનની પ્રધાનતા છે. અથવા આત્મજ્ઞાન જન્મમરણને મટવાનું કારણ હોવાથી પણ જ્ઞાનની પ્રધાનતા છે. એમ જ્ઞાનની પ્રધાનતા એક વિશિષ્ટ એના સ્વભાવને લઈને, જે એની સ્વભાવની વિશિષ્ટતા છે તેને લઈને તેની પ્રધાનતા છે એમ અવશ્ય સ્વીકારવું જોઈએ. પ્રત્યેક શક્તિને અને પ્રત્યેક ગુણને અનંત સામર્થ હોવાથી અને સામર્થનું પોતપોતાનું સામર્થ કોઈને પણ ઊણું નહીં હોવાથી, અધૂરું નહીં હોવાથી, અલ્પ નહીં હોવાથી, ક્ષતિવાળું નહીં હોવાથી, બધા ગુણોમાં કોઈ ગુણને પ્રધાન ન ગણવો એવું કેટલાક શાસ્ત્રના અભ્યાસી વિદ્વાનોને લાગે છે કે એમાં કોઈ ગુણ નાનો મોટો તો છે નહીં. કોઈ ગુણ નાનો છે અને કોઈ ગુણ મોટો છે એવું તો છે નહીં. પછી શા માટે કોઈ ગુણને વિશેષતા આપવી કે પ્રધાનતા આપવી? આવું કોઈ એક દ્રષ્ટિકોણથી વિચારવામાં આવે છે. પણ જ્યાં પ્રયોજનની સિદ્ધિ કરવી છે એટલે અનુભવ પ્રધાનતાનું જ્યાં વિવિક્ષા છે, દ્રષ્ટિકોણ છે કહેવાનું, ત્યાં તો જ્ઞાનની અવશ્ય પ્રધાનતા લેવામાં આવે છે. વિશેષ છે, વિશેષ ચેતના લેવી છે. દર્શન સામાન્ય ચેતના છે, તેથી અહીંયા જ્ઞાનને વિશેષ ચેતના કહી છે. ના, એમ નહીં. વિશેષ ચેતના એટલે સામાન્ય કરતાં જે વિશેષ છે, સામાન્યની અપેક્ષાએ જે વિશેષ છે તે વિશેષ ચેતના છે જ્ઞાન. કેમ કે દર્શનનો અહીંયા ક્યાંક ભાવ લઈ લેશે, બીજા પેરેગ્રાફમાં છે. ચેતના છે એ ગુણ છે કે જેના બે અવયવો છે, વિશેષ ચેતના અને સામાન્ય ચેતના. વિશેષ ચેતના સ્વરૂપે જ્ઞાન છે અને સામાન્ય ચેતના સ્વરૂપે દર્શન છે એમ છે. બીજા પેરેગ્રાફમાં પહેલી લીટી છે કે જ્ઞાન વિના ચેતનનું વિશેષ જાણવામાં ન આવત. શું કારણ લીધું? કે ચેતનનું જે વિશેષ છે એ જ્ઞાન વિના ન જણાત. પછી દર્શનની વાત હારે લે છે કે દર્શન વિના સામાન્ય વિશેષ જ્ઞાન ન રહે. દર્શન વિના જ્ઞાનનું સામાન્ય વિશેષ પણ ન રહે, અર્થાત સર્વજ્ઞતા વિના દર્શનને કોણ જાણત એમ કરીને જ્ઞાન પણ દર્શનને જાણે છે અને દર્શન સામાન્યપણે જ્ઞાનને દેખે છે. જો જ્ઞાન વિશેષ છે તો દર્શન એનું સામાન્ય છે એમ. દર્શન જ્ઞાનથી સામાન્ય વિશેષના એક ચેતનમાં ભેદ ઉત્પન્ન થાય છે. સમયસારમાં સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકારમાં આ વિષય ઉપર થોડું આચાર્ય મહારાજનું વજન છે કે ચેતનાને સામાન્ય વિશેષ રૂપ અવશ્ય સંમત કરવી એમ લીધું છે ત્યાં. એટલે સામાન્યપણે દર્શન છે અને વિશેષપણે જ્ઞાન છે એમ અવશ્ય માનવું. આની પાછળ એક કારણ છે. આમ મોક્ષ માર્ગમાં એનું એટલું પ્રયોજન નથી બે વચ્ચેના તફાવતનું, કેમ કે દર્શન ઉપયોગ તો પકડી શકાતો નથી છદ્મસ્થ, એટલે બુદ્ધિગોચર વિષય. પણ અન્ય મતમાં વેદાંતમાં એક પ્રખર અભિપ્રાય ચાલે છે કે આત્મા પ્રજ્ઞાન સ્વરૂપ છે, પ્રજ્ઞાનમ બ્રહ્મ, જ્ઞાન સ્વરૂપ આત્મા છે, પણ એ દર્શનને સ્વીકારતા નથી. આત્મા જે ચેતના સામાન્ય રૂપ દર્શન છે એનો ત્યાં સ્વીકાર નથી. અને સ્વીકાર નહીં હોવાનું કારણ છે કે એ બુદ્ધિગ્રાહ્ય પણ નથી. એટલે જેટલો બુદ્ધિગ્રાહ્ય વિષય છે એને પકડીને એની સિદ્ધિ અર્થે લોજિક પણ મૂકવામાં આવ્યું છે ત્યાં. પણ જે વિષય બુદ્ધિગ્રાહ્ય ન થાય એ નિરૂપણમાં ન આવે પછી એના લોજિક હોવાનો તો સવાલ નથી. જૈન દર્શનમાં એ વિશિષ્ટતા છે કે કેટલાક વિષયો કેવળ જ્ઞાન અનુસાર નિરૂપિત થયેલા છે અને શ્રુત જ્ઞાન દ્વારા વિચારતા તે ન્યાયપૂર્વક સંમત થઈ શકે એવા છે. એની પાછળ એનું લોજિક પણ મૂકું છે. આમ સીધા બુદ્ધિગ્રાહ્ય ન થાય પણ શ્રુત જ્ઞાનમાં વિચારીને એને સમજી શકાય એવા છે. એવા ઘણા વિષયો છે. અને વીરસેન સ્વામીએ તો ધવળા શાસ્ત્રોની અંદર, ધવળા ટીકાની અંદર દર્શન અને જ્ઞાનની સિદ્ધિ અર્થે ઠામ ઠામ એ વિષય એક જુદી જ શૈલીથી લીધો છે કે જ્ઞાન પરપ્રકાશક છે અને દર્શન સ્વપ્રકાશક છે, આત્મા સ્વપરપ્રકાશક છે એમ લીધું છે. આત્મા સ્વપરપ્રકાશક છે એમાં જ્ઞાન પરપ્રકાશક છે અને દર્શન સ્વપ્રકાશક છે. અને ત્યાં એ દર્શન જ્ઞાનની જુદી જુદી સિદ્ધિ કરવા માટે એવી અપેક્ષા લીધી છે કે દર્શન પરપ્રકાશક નથી અને જ્ઞાન સ્વપ્રકાશક નથી. પણ એ આ દર્શનને સ્વીકારતા નથી એવા એક અભિપ્રાયની સામે એ વિષય ચાલ્યો છે. એટલે દાર્શનિક સિદ્ધાંતનો વિષય ત્યાં દાર્શનિક દ્રષ્ટિકોણથી લીધો છે, દાર્શનિક સિદ્ધાંતિક દ્રષ્ટિકોણથી લીધો છે. અધ્યાત્મમાં તો જ્ઞાન પણ સ્વપરપ્રકાશક છે અને દર્શન પણ સ્વપરપ્રકાશક છે, બંનેને સ્વપરપ્રકાશક તરીકે સ્વીકારવામાં આવ્યા છે. એ નિયમસારનો વિષય છે. દર્શન દેખવાનું કામ કરે છે અને જ્ઞાન જાણવાનું કામ કરે છે. દેખવું ને જાણવું એમાં ફેર શું? કે જ્ઞાન વિશેષતા સહિત જાણે એટલે એ જ્ઞાનનું પરિણમન વિશેષ ચેતના અથવા જેમાં વિશેષો જણાય છે એવું સાકાર પરિણમન લેવામાં આવે છે. અને દર્શન માત્ર હોવાપણાને અસ્તિત્વને દેખતું હોવાથી દર્શનને નિરાકાર ભાવે લેવામાં સ્વીકારવામાં આવે છે કે દર્શન માત્ર છય દ્રવ્યના હોવાપણાને સ્વીકારે છે. એમાં જુદું જુદું હોવાપણું એ દર્શનનો વિષય નથી, કે આ લાકડું છે ને આ લોખંડ છે એમ નથી, છે એટલું સ્વીકારે છે. સર્વ પૂતગળો છે એમ, સર્વ પૂતગળથી પછી જીવ છે એમ જુદું, એમ સર્વનું હોવાપણું એ દર્શનનો સામાન્યપણે વિષય છે. ભેદ પાડીને જાણવું એ જ્ઞાનનો વિષય છે. અસ્તિત્વ, સામાન્ય અસ્તિત્વ પણ એ પણ મહાસત્તાને સુધી સ્વીકારે છે. જ્યારે જ્ઞાન હોવાપણાને જાણે છે પણ એની પ્રત્યેકની અવાંતર સત્તા સહિત એને જાણે છે એમ છે. તે દર્શનનો વિષય મહાસત્તા છે અને જ્ઞાનનો વિષય અવાંતર સત્તા છે, અસ્તિત્વને સ્વીકારવાની દ્રષ્ટિએ. બાકી તો જ્ઞાનનો વિષય અવાંતર સત્તા હોવાથી બીજી પણ જડ ચેતનની અનેક વિશેષતાઓને જ્ઞાન જાણે છે, ત્યારે દર્શનનો એ વિષય નથી, કેમ કે એનો વિષય મહાસત્તા છે. એટલે શું છે કે દર્શન છે એ ન્યાયથી સ્વીકારવામાં આવે છે, દર્શન ઉપયોગને સીધો પકડી શકતો નથી. જી, એટલો એ સૂક્ષ્મ છે. દર્શન ઉપયોગને સીધો પકડી શકતો, જ્ઞાન ઉપયોગ પહેલા દર્શન ઉપયોગ એક થઈ જાય છે. એમાં જેને જ્ઞાન વિષય કરે છે એની સત્તાને દર્શન ઉપયોગ દેખી લે છે, દર્શન ઉપયોગ એને દેખી લે છે. અહીંયા દર્શન એટલે શ્રદ્ધા નહીં, અહીંયા દર્શન એટલે શ્રદ્ધા નહીં. દર્શન શબ્દના બે અર્થ છે શાસ્ત્રમાં. એક દર્શનનો અર્થ છે સામાન્ય ચેતનારૂપ દર્શન ઉપયોગ અથવા દર્શન શક્તિનું પરિણમન, અને એક દર્શન એટલે શ્રદ્ધાનું પરિણમન. સમ્યક અથવા મિથ્યા જેવું કોઈ શ્રદ્ધા હોય એને સમ્યક દર્શન અથવા મિથ્યા દર્શન એમ કહેવામાં આવે છે. ત્યાં દર્શનનો અર્થ છે શ્રદ્ધા, કે જ્યાં જે પ્રકરણ ચાલતું હોય એ પ્રકરણ અનુસાર એનો અર્થ કરવો. પહેલા દર્શન થાય છદ્મસ્થને, છદ્મસ્થ જીને જીવને પહેલા દર્શન ઉપયોગ થાય પછી જ્ઞાન ઉપયોગ થાય. અને કેવળ જ્ઞાનીને દર્શન, કેવળ દર્શન ઉપયોગ અને કેવળ જ્ઞાન ઉપયોગ એક સાથે વર્તે છે, કેમ કે ત્યાં ક્રમે પરિણમન થાય એ પ્રકારનું ત્યાં બાધક કોઈ પરિણમનમાં કોઈ બાધક આવૃત પરિસ્થિતિ નથી, પર્યાયમાં આવૃત પણ નથી, અનાવૃત પરિણમન છે આખું એકદમ. એટલે ત્યાં બંને કેવળ દર્શન અને કેવળ જ્ઞાન એક સાથે પ્રગટ થાય છે, પ્રગટ હોય છે. અસંખ્ય સમય આમ તો જાય છે, એક એક ઉપયોગ અસંખ્ય સમયનો છે. નહીં, ક્ષણમાં દર્શન ઉપયોગ તો પકડાતો નથી પણ પહેલાં થઈ જાય છે, પણ છદ્મસ્થનો ઉપયોગ અસંખ્ય સમયનો છે. એક જ્ઞેયથી ફરતા જ એને બીજા જ્ઞેયમાં અસંખ્ય સમય લાગી જાય છે, એ પહેલાં દર્શન ઉપયોગ થઈ જાય છે. પણ એ પકડાતો નથી એટલે એનું બીજું સીધું લોજિક નથી, સીધું એ બુદ્ધિગ્રાહ્ય થતું નથી. ત્યાં શ્રદ્ધા, ત્યાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એ મોક્ષ માર્ગના અવયવભૂત દર્શન જ્ઞાન ચારિત્ર જ્યાં લીધા છે ત્યાં સમ્યક શ્રદ્ધાન લેવું, સમ્યક જ્ઞાન લેવું અને સમ્યક ચારિત્ર લેવું, હા એ સાથે જ પરિણમ છે. પણ અહીંયા જે દર્શનનો વિષય ચાલે છે એ દર્શન ઉપયોગનો વિષય ચાલે છે, એટલે ત્યાં એ શ્રદ્ધાના અર્થમાં દર્શન નથી. એટલે જ્યાં જે પ્રકરણ ચાલતું હોય એ પ્રકરણ અનુસાર દર્શનનો અર્થ કરવો, શ્રદ્ધા કરવો કે દર્શન ઉપયોગ કરવો. નિયમસારમાં ઉપયોગનો વિષય ચાલ્યો છે, શુદ્ધ ઉપયોગ અધિકાર છે, તો ત્યાં દર્શન ઉપયોગનો વિષય ચાલ્યો છે. અને દિગંબર અને શ્વેતાંબર શાસ્ત્રમાં આ વિષયમાં વિચાર ભેદ છે, મતભેદ છે. ત્યાં શ્વેતાંબર શાસ્ત્રમાં છદ્મસ્થની જેમ કેવળીને પણ દર્શન ઉપયોગ અને જ્ઞાનો ઉપયોગ ક્રમે થાય છે એમ સ્વીકાર્યું છે. જ્યારે દિગંબર આચાર્યએ દર્શન ઉપયોગ અને જ્ઞાનો ઉપયોગ અરિહંતની અવસ્થામાં એક સાથે કેવળ દર્શન અને કેવળ જ્ઞાનનો ઉપયોગ એક સાથે સ્વીકાર્યો છે, કેમ કે ત્યાં અનાવૃત પરિણમન છે અને અહીંયા આવૃત પરિણમન છે. કેવળીને છદ્મસ્થમાં જે ફેર છે એ ફેર અહીંયા તાત્વિક દ્રષ્ટિએ પણ બંને શાસ્ત્રો અને સાહિત્યમાં ભિન્ન ભિન્ન અભિપ્રાય છે. એટલે જે વિષય બુદ્ધિગ્રાહ્ય નથી ત્યાં એ વિષય સંબંધમાં જ્યાં સર્વજ્ઞની પરંપરા નથી ત્યાં ફેર પડી ગયો છે. એ સર્વજ્ઞની પરંપરા નથી ત્યાં ફેર પડી ગયો છે. જેમ કે કોઈ પણ પદાર્થનું નિરૂપણ તે પદાર્થના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના સ્વરૂપથી થઈ શકે, તો આત્માનું ક્ષેત્ર કેવડું એ સિદ્ધો વિષય કેવળ જ્ઞાન ગોચર છે. કેમ કે આત્માના પ્રદેશો જોઈ શકાતા નથી, ઇન્દ્રિય જ્ઞાન દ્વારા તે જોઈ શકાતા નથી. અથવા અતિન્દ્રિય જ્ઞાન સ્વાનુભવનું જ્ઞાન થાય છે ત્યારે પણ પદાર્થો પ્રદેશો સીધા જ્ઞાનમાં નથી આવતા, પણ જેટલા ક્ષેત્રમાં આત્મા છે તેટલા ક્ષેત્રમાંથી આત્મ સ્વરૂપનું જ્ઞાન અને આનંદનું વેદન આવે છે. તેના ઉપરથી તેનું ક્ષેત્ર નિશ્ચિત થાય છે. નીચે ચોથા ગુણ સ્થાને સ્વાનુભવમાં પણ હવે જે નિર્વિકલ્પ અનુભૂતિ છે વેદાંતમાં પણ એને અનિર્વચનીય અનુભૂતિથી વાત કરી છે. વચનાતીત વચનથી ન કહી શકાય એવી અનિર્વચનીય સમસ્યા આપણે એ પણ અનુભૂતિના વિષયને માને છે. બધા તત્વજ્ઞાનના ક્ષેત્રમાં વેદાંતે તત્વજ્ઞાનનું ક્ષેત્ર ઘણું ખેડ્યું છે. બધા સંપ્રદાયોમાં જગતમાં અત્યારે જેટલા સંપ્રદાય હૈયાતી ધરાવે છે એમાં જૈનથી પછી બીજો નંબર કોઈ તત્વજ્ઞાનના ક્ષેત્રમાં લઈએ તો વેદાંતનો છે. એની બરાબર કોઈએ એવા કોઈ થયા નથી બુદ્ધિવાળા અને એવા કોઈ વિશિષ્ટ એ વિષયની એ ક્ષેત્રની અંદર પ્રગતિ કરનાર કોઈ બીજા સંપ્રદાયોમાં એવા જીવો પણ નથી ઉત્પન્ન થયા. તો એમાં એ લોકો અનિર્વચનીય અનુભૂતિ કે ક્ષેત્ર અપેક્ષા એ ભૂલ કરે છે. અને તે વાત લીધી છે કે ત્યાં પણ સર્વજ્ઞની પરંપરા નથી, તો એને પૂછો કે તમને અનુભવ ક્યાં થાય છે, તો એમ કહે છે કે અહીંયા ઉપર બ્રહ્મરંધ્રમાં અનુભવ થાય છે. એટલે કોઈ એક જગ્યાએ અનુભવ થાય છે એમ માને છે. આત્માનું ક્ષેત્ર કેટલું કે એનું કોઈ વ્યવસ્થિત નિરૂપણ નથી. એક જીવાત્માનું ક્ષેત્ર કેટલું તો એનું કોઈ વ્યવસ્થિત નિરૂપણ નથી. એક એમ કહીએ કે પરમાત્માનું ક્ષેત્ર કેટલું, તો કે આખા વિશ્વમાં એક પરમાત્મા છે. ઘાસ ચાસ અને પાસ પણ વિશ્વપતિનો વાસ, એક પરમ બ્રહ્મ સર્વત્ર વ્યાપેલું છે એમ લેશે. એટલે એના ક્ષેત્રનો કોઈ આદિ અંત નથી. એવી રીતે પણ ત્યાં તો વિરાટ સ્વરૂપમાં શું છે, એટલા મોઢા બતાવ્યા, એટલા હાથ બતાવ્યા, એટલા પગ બતાવ્યા એમ એવી રીતે ચિત્ર દોરે છે. એટલે એનું સ્પેસિફિક માન્યતા છે એ જાતની. કેવળી સમુદઘાત છે એમાં શરીર નથી સમુદઘાત કરતો, અહીંયા શરીર બતાવવામાં આવે છે. કેવળી સમુદઘાતમાં શરીર નથી, આત્માના પ્રદેશો 14 બ્રહ્માંડમાં ફેલાઈ જાય છે અસંખ્ય યોજનમાં. નીચે 7 નરકના છેડા સુધી, ઉપર સિદ્ધ શિલા સુધી, અને બાજુમાં જ્યાં પોળાય છે ત્યાં પોળાય ને સાંકડું છે ત્યાં સાંકડું એક રાજુ પોળાએ વચ્ચે છે કમરના સ્થાને, બાકી નીચે પોળાય છે છેલ્લ સર્વથી નીચે ત્યાં 3.5 રાજુ, વચ્ચે પોળાય છે ત્યાં પણ 3.5 રાજુ. તો એટલામાં બરાબર આખા લોકની અંદર, લોકના એક પ્રદેશે આત્માનો એક પ્રદેશ ગોઠવાય એવી રીતે, ઓછો પણ નહીં ને વધારે પણ, અને ખાલી જગ્યા પણ ન રહે ને બહાર પણ, લોકની બહાર પણ ન જાય, એટલું મૂળ ક્ષેત્ર આત્માનું છે. એક આત્માનું મૂળ ક્ષેત્ર એટલું છે. લોક પુરુષ સંસ્થાને કયો તેનો અર્થ તમે કાંઈ લ્યો, શ્રીમદજીએ ગાયું લોક પુરુષ સંસ્થાને કયો. સંસ્થાન એટલે આકાર. જેવો પુરુષાકારે લોક છે એનો અર્થ કઈ સમજાય છે કે એનો અર્થ આત્મા એવડો છે એમ કેવું છે, સમુદઘાત કરે ત્યારે. એવું જે ક્ષેત્રનું નિરૂપણ છે એ અરૂપી આત્માના પ્રદેશો ક્ષેત્રમાં પ્રદેશો છે એના ક્ષેત્રની અંદર જે હિનાધિકપણો જોવામાં આવે છે, એ કીડી કંથવાનું એક જીવનું ક્ષેત્ર એકનું પાછું સંકોચાયને અંગુલના અસંખ્યાતમાં ભાગમાં જાય, વિસ્તાર થઈને લોક પ્રમાણ થાય. અને અત્યારે જે તે શરીરમાં પરિભ્રમણ કરતા જીવને જે તે શરીર પ્રમાણ હોય અને એનો અસંખ્ય પ્રદેશી માપ છે, એનું આપસમાં પ્રદેશોનું અવગાહન થઈને એનો સંકોચ વિસ્તાર જોવામાં આવે છે, એટલું વ્યવસ્થિત નિરૂપણ પણ કેવળ જ્ઞાન અનુસાર હોવાથી અહીંયા શ્રુત જ્ઞાનમાં સંમત થઈ શકે છે. પણ મૂળ એની પરંપરા જ બીજી રીતે ચાલી હોય, જેને જેમ કલ્પના આવી હોય એમ એને શાસ્ત્રની અંદર સિદ્ધાંતિક નિરૂપણ કર્યું હોય અને એની પાછળ એને લગતું જે કાંઈ લોજિક મૂક્યું હોય એમાં એ લોજિકમાં બાધા આવે છે, એ આ સિદ્ધાંત દાર્શનિક સિદ્ધાંતોથી પણ સિદ્ધ થાય છે.
બરાબર,
એવી ઘણી વાતો છે જૈન દર્શનમાં, એવી ઘણી વાતો છે. ગુણનો વિષય પણ, ઘણા ગુણોનો વિષય કેવળ જ્ઞાન ગોચર છે, છતાં પણ શ્રુત જ્ઞાનથી એનો સ્વીકાર થાય એવી વાત હોવાથી અહીંયા કાર્ય કારણથી એનું નિરૂપણ લીધું છે. શ્રુત જ્ઞાનથી જેમ કે અગુરુ લઘુ ગુણ આવશે આની અંદર, અગુરુ લઘુ ગુણ છે એ કોઈ સીધો શ્રુત જ્ઞાનીનો વિષય ન થાય, પણ લોજિકથી એને સ્વીકારવામાં આવે છે, એનો અનુભવ ન થાય. ષડગુણ હાનિ વૃદ્ધિ પકડાય નહીં, એક સમયમાં ષડગુણ હાનિ વૃદ્ધિ પકડી ન શકાય, પણ લોજિકથી એનો નિર્ણય થઈ શકે કે કોઈ જીવનું જ્ઞાન ઘટી 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 નાશ પામી પામી પામીને ગમે એટલું સંક્ષેપ થઈ જાય જ્ઞાનનો, તો એ અક્ષરના અનંતમાં ભાગે નિગોદમાં જાય તો પણ એનો નાશ થઈને જડ ન થાય, જીવ જડ ન થાય. અને ગમે એટલો વિકાસ થઈને કેવળ જ્ઞાન ફાટે તો પણ એ અગુરુ અગુરુપણે જ રહે, એની ગુરુતા છે એ અમર્યાદિત થઈને પછી એમાંથી બીજું કાંઈ થઈ જાય એવું બને
નહીં.
એમ અગુરુ ને અલઘુપણું એક ગુણના પરિણામથી માંડી, એક દ્રવ્યથી, એક પર્યાયથી માંડીને, એની સજાતિથી માંડીને બીજી જાતિએ નહીં થવા પણ, એક ગુણનું બીજા ગુણ રૂપે નહીં થવા પણ, એક દ્રવ્યનું બીજા દ્રવ્ય રૂપે નહીં થવા પણ, એક પર્યાયનું બીજા પર્યાય પણ નહીં થવા પણ, અચેતન મટીને ચેતન નહીં થવા પણ, ચેતન મટીને અચેતન નહીં થવા પણ, એ રીતે એનું અગુરુ લઘુપણું સમજી શકાય છે. એમ અનેક ગુણો, અનેક મુદ્દાઓ આવા જૈન શાસ્ત્રની અંદર જૈનાગમમાં ઉપસ્થિત છે. આપણે ક્રમથી કે સર્વગુણોમાં જ્ઞાન ગુણ પ્રધાન છે, આ બધાનો વિચાર જાણવું એનું સાધન જ્ઞાન ગુણ હોવાથી, જ્ઞાન શક્તિ હોવાથી જ્ઞાનને પ્રધાન કહેવામાં આવ્યો છે, જ્ઞાનને પ્રધાન ગણવામાં આવ્યો છે. જ્ઞાન વિશેષ ચેતના છે, જ્ઞાન સર્વનું જ્ઞાતા છે. હવે તે જ્ઞાન સ્વરૂપે કરીને સૂક્ષ્મ છે, જ્ઞાન સૂક્ષ્મ છે. સૂક્ષ્મ ન હોત તો તે ઇન્દ્રિય ગ્રાહ્ય હોત, તેથી સૂક્ષ્મતા વડે જ્ઞાનની સિદ્ધિ છે. ઠીક, અહીંથી ઉપાડી વાત નહીં. આ પોતે દીપચંદજીની સ્વતંત્ર ઉપલબ્ધિ છે, બીજા શાસ્ત્રમાં એ રીતે વાત નથી. જ્ઞાનની સિદ્ધિ સૂક્ષ્મતા વડે છે, જ્ઞાન પોતે સ્વભાવે કરીને સૂક્ષ્મ છે. કેમ કે અનુભવ કરે છે, જ્ઞાન અનુભવ કરે છે તો એની સૂક્ષ્મતા છે, એટલે સૂક્ષ્મતા અનુભવમાં સૂક્ષ્મતા રહેલી છે. સૂક્ષ્મતાનો વિષય વિચારીએ તો અધ્યાત્મમાં, અધ્યાત્મનો વિષય તો સૂક્ષ્મ જ છે, પણ એમાં જે મુદ્દાનો વિષય છે એમાં સૂક્ષ્મતાથી જ શરૂઆત થાય છે. કે જેમ કે જ્ઞાન ને રાગની વચ્ચે સાંધ રહેલી છે કહેવાય છે. શું કહેવાય છે? જ્ઞાન ને રાગની વચ્ચે એક સાંધ રહેલી છે. જે રાગ ને જ્ઞાન ને જુદા પાડે છે એમાં જ્ઞાન સૂક્ષ્મ છે એ વાત લીધી છે, એટલે એને છીણીની ઉપમા આપી છે. છીણીની જેમ ધાર છે, એ સૂક્ષ્મ ધારદાર છે, ત્યારે તો એને છીણી કહેવામાં આવે છે. તો એની સૂક્ષ્મતા માટે એને જે ઉપમા આપી છે એ છીણીની ઉપમા આપી છે, એની સૂક્ષ્મતા દર્શક એ ઉપમા છે.
જ્ઞાન સૂક્ષ્મ થાય ત્યારે,
તો જો જ્ઞાન સૂક્ષ્મ ન થાય તો રાગ ને જ્ઞાન બે જુદા ન પડી શકે. અથવા જો જ્ઞાન સૂક્ષ્મતા ધારણ ન કરે અહીંયા, તો રાગ ને જ્ઞાન વચ્ચેની સાંધ એને જણાય નહીં. આ સીધી વાત છે,
સીધી વાત.
આ એક સમસ્યાનો વિષય છે. આ વિષયનો સ્વાધ્યાય કરનાર, અભ્યાસ કરનાર જીવને આ એક મોટી સમસ્યા થાય એવો વિષય છે. કે રાગ ને જ્ઞાન વચ્ચેની સાંધ જોવાની છે, આ તો દેખાતી નથી. બરાબર છે કે નહીં? તો એ દેખાતી નથી એ એમ સૂચવે છે કે જ્ઞાન જે સૂક્ષ્મતાએ આવવું જોઈએ એ પોતાનું સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરતું નથી, સ્થૂળપણે પરિણમે છે. એટલે એ સ્થૂળ જ્ઞાનમાં ભલે બુદ્ધિ ગમે એટલી હોય, એટમ બોમ્બ બનાવવાની બુદ્ધિ હોય, ગમે તેટલી બુદ્ધિ હોય, શાસ્ત્રના શાસ્ત્ર વાંચી નાખવાની, કંઠસ્થ કરવાની બુદ્ધિ હોય, પણ અહીંયા રાગ અને જ્ઞાન વચ્ચેની સાંધ ન દેખાય તો એની બુદ્ધિ સ્થૂળ છે. જેમ કે એક સમ્યક દ્રષ્ટિ ચકલું છે, દેડકું છે, એ પોતાના વિભાવ ને સ્વભાવને જુદા પાડે છે પ્રજ્ઞા છીણી દ્વારા. અને એક અંગ પૂર્વધારી મિથ્યા દ્રષ્ટિ વિદ્વાન હોય, પંડિત હોય, તો પણ એનો ઉપયોગ સ્થૂળ છે, કે જે પોતાના જ્ઞાન ને રાગને વિભાવ ને સ્વભાવને અંતરમાં જુદા પાડી શકતો નથી. આ બે વચ્ચેની સૂક્ષ્મતા અને સ્થૂળતાનો આંક આવી જાતનો છે. સૂક્ષ્મતા અને સ્થૂળતાનું આવું ધોરણ છે, આવું સ્ટાન્ડર્ડ છે. એમાં બુદ્ધિની બોળાશ કેટલી છે એ વિષય નથી રહેતો. જેને બાહ્ય દ્રષ્ટિમાં એવું લાગે કે જેની બુદ્ધિ ઘણી હોય એને એમ લાગે છે કાંઈ એની પાસે જ્ઞાન છે કાંઈ એમ લાગે, કેટલું બધું જ્ઞાન છે, કેટલું બધું જ્ઞાન છે એમ લાગે. અહીંયા એવો આંખ નથી, એવો આંખ નથી એ દર્શાવવા એમ કહે છે કે જ્ઞાન સૂક્ષ્મ છે. જો સૂક્ષ્મ ન હોત તો ઇન્દ્રિય ગ્રાહ્ય હોત. આમ લઈ લીધું
શક્તિ લીધી
જ્ઞાનનું સ્વરૂપ,
સ્વરૂપ
જ્ઞાનનું સ્વરૂપ લીધું. જ્ઞાન સ્વરૂપે કરીને સૂક્ષ્મ છે એમ કહેવાનું છે. એનું સ્વરૂપ જ સૂક્ષ્મ છે, શક્તિ એ સૂક્ષ્મ છે અને પરિણામે પણ
સૂક્ષ્મ
છે. પછી શક્તિ એ સૂક્ષ્મ છે અને પરિણામે સ્થૂળ છે એમ લેવું છે. ઇન્દ્રિય થી ગ્રાહ્ય એટલે પકડી શકાય એવું હોત, ઇન્દ્રિય થી જ્ઞાન નથી પકડાતું એમ. ઠીક, ઇન્દ્રિય થી જ્ઞાન નથી પકડાતું એનો અર્થ શું? કે ઇન્દ્રિય દ્વારા એ કોઈ જ્ઞાનને પકડી લે, ઇન્દ્રિય ગ્રાહ્ય ઇન્દ્રિય જ્ઞાનથી જ્ઞાનને પકડી લે, એના સ્વરૂપને પકડી લે એવું નથી બનતું. ઇન્દ્રિય ગ્રાહ્ય કહો કે મન ગ્રાહ્ય કહો, મન મન સૌથી વિશિષ્ટ છે. બીજી પાંચ ઇન્દ્રિયોને તો બીજા બીજા વિષયો છે, રૂપી વિષયો છે, એનો વિષય તો જ્ઞાન છે જ નહીં. જેમ કે કાન કર્ણેન્દ્રિયનો વિષય શબ્દ છે, ગ્રહણેન્દ્રિયનો વિષય સુગંધ દુર્ગંધ છે, પણ એક મનનો વિષય છે. તો કે મન દ્વારા ગ્રાહ્ય છે કે નહીં? મન દ્વારા ગ્રાહ્ય નથી. સ્વાધ્યાયની મર્યાદા છે અહીંયા, કે સ્વાધ્યાયમાં મન દ્વારા જે વિચાર કરે છે. પછી સ્વાધ્યાયમાં પ્રશ્ન પૂછે કે ભાઈ આ જ્ઞાનનું સ્વરૂપ અથવા આત્માનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ કહો કે જ્ઞાનનું સ્વરૂપ કહો, એ સૂક્ષ્મ છે તો એને હજી તમે સમજાવો દ્રષ્ટાંત આપીને. વસંતભાઈ દ્રષ્ટાંત આપીને સમજાવો એમ કે છે, પણ એ સૂક્ષ્મ છે કેવી રીતે સમજાય તમને? સૂક્ષ્મ છે એટલે એ તું મનથી સમજવા માંગ તો મનથી પકડાય, એના સ્વરૂપની બહારની વાત છે, એના સ્વરૂપભૂત વાત નથી, સ્વરૂપની બહારની વાત છે. એટલે જે રીતે જે કાર્ય ન થાય, જે વિધિથી જે કાર્ય ન થાય, એ રીતનો આગ્રહ રાખે તો કાર્ય થઈ જાય ખરું કઈ? એ આગ્રહ ને એ પકડ ખોટી છે. શું કેવી રીતે પકડવું એ વિષય લીધો રાજમલજીએ 126 કળશમાં, કે અંતરંગ સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિ દ્વારા, આટલા શબ્દો પડ્યા છે. સંવૃતિકારનો પહેલો કળશ છે, એમાં ભેદ જ્ઞાન કેવી રીતે કરવું એ વિષયનું નિરૂપણ ચાલે છે, કે જેનાથી સંવર થાય છે અથવા જે સંવરનું સાધન ગણ્યું છે, જે ભેદ જ્ઞાનને ધર્મનું અથવા સંવરનું સાધન ગણ્યું છે, એ ભેદ જ્ઞાનનું સ્વરૂપ એવી રીતે ત્યાં નિરૂપણ કર્યું છે. દારુણ દારણે ન એવો શબ્દ લીધો છે. દારણ એટલે વિદારણ, વિદારણ એટલે જુદું કરવું, દારૂણ એટલે સરખી રીતે. આમ તો દારૂણ શબ્દ વપરાય છે, કઠોર પરિભાષાનો શબ્દ છે, નિર્દયપણે જરાય પણ દયા રાખ્યા વિના એને દારૂણ કહે છે. રાગ ને જ્ઞાન ને કેવી રીતે જુદા કરવા? કે રાગ ઉપર જરાય દયા ખાવી નહીં એમ કે છે. કેવી રીતે દયા ખાય છે સમજવા? આ તો આત્માનો રાગ છે, આ તો સ્વભાવનો રાગ છે. સ્વભાવમાં તો સ્વભાવનો રાગ છે ને, આ તો બહુ મંદ રાગ છે, ઘણો અલ્પ કસાય છે. આમ નહીં નહીં કે દારૂણ દારણ એને એ તો બહુ સ્થૂળ થઈ ગયું. શું આ તો આમ આત્માનો વિકલ્પ અંદરમાં થતો હોય, અંતરજલ્પ. હું તો સ્વરૂપનું ચિંતન કરું છું, ઊંડું ઊંડું પણ સ્વરૂપના ચિંતનમાં હું લાગ્યો રહું છું, એમાં જે સૂક્ષ્મ વિકલ્પ થાય છે, બહુ પાતળા વિકલ્પ છે. એવા વિકલ્પ તો આવે ને, કરવા જ જોઈએ ને, આવે જ ને, એવા વિકલ્પ તો હોય જ ને. એમને સીધો ક્યાંથી અનુભવ થતો હતો? દારૂણ દારણેન, અંતર દારૂણ દારણેન એવો શબ્દ છે સંસ્કૃતમાં, કે અંતરમાં તું નિર્દય થઈને એનું વિદારણ કર, જરાય રાગની દયા ખાઈશ ને. એનો અર્થ કાઢ્યો છે, બહુ સરસ અનુભવમાંથી અર્થ કાઢ્યો છે, કે અંતરંગ સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિથી એને જુદા કરવા, રાગ ને જ્ઞાનને અંતરંગ સૂક્ષ્મ અને અનુભવ દ્રષ્ટિથી આટલી વાત લીધી છે. એ સૂક્ષ્મતા છે, એ જ્ઞાનનું સ્વરૂપ છે કે જે સૂક્ષ્મતા દ્વારા એ સૂક્ષ્માતિ સૂક્ષ્મ સ્વભાવને ગ્રહણ કરે છે. જેમ ઝીણી ચીજને પકડવા માટે સાધન ઝીણું જોઈએ, હીરાનો દ્રષ્ટાંત છે, ઝીણા હીરા આ સિંગલ કટના આવે છે, એકદમ ઝીણા, રાય કરતાં પણ ઝીણા આવે, રાયના બે ચાર ટુકડા કરી નાખે એટલા ઝીણા આવે, એને પકડવા માટે શાર્પ પોઈન્ટેડ આવે છે, એની સમાણી સમાણી જે આવે છે, સોની લોકો સોનાના ઝીણી ઝીણી કટકીઓ માટે પકડવામાં સમાણીનો ઉપયોગ કરે છે, પણ એ આ તો એથી ઝીણી હવે નીકળી છે. અત્યારે તો હીરાનો બિઝનેસ જરા વધારે બાદ થઈ ગયો, સોનીની સમાણીનું તો હજી પોઈન્ટ જાડું હોય છે, આ તો એકદમ સોય જેવું ઝીણી પોઈન્ટવાળી સમાણી આવે છે, એનાથી હીરા પકડે છે. ઝીણી ચીજને પકડવા માટે એવી એવું જ સાધન કામમાં આવે, એનો બીજો વિકલ્પ ન હોય પછી. એમ આત્માનો સ્વભાવ સ્વરૂપ જે સૂક્ષ્મતા સૂક્ષ્માથી સૂક્ષ્મ અતિન્દ્રિય સ્વરૂપ આત્મા છે, એને પકડવા માટે જ્ઞાન પણ અતિન્દ્રિય ભાવે સૂક્ષ્મ થાય તો પકડાય ને, એમાં બીજી કોઈ રીત કામમાં આવે. મનથી એને પકડી લઈએ કે મનથી એને દ્રષ્ટાંતમાં પકડી પકડીને ચોખ્ખું કરી દઈએ, સ્પષ્ટ કરી દઈએ, એ નહીં બને. એવી વાત ગુરુદેવના પ્રવચનમાં આવે ત્યારે કોઈ પ્રશ્ન કરે, સાહેબ હજી દ્રષ્ટાંતથી એ વાતને સ્પષ્ટ કરો, તો એમ કે પણ આ અનુભવ કરવાનો વિષય છે, એમાં દ્રષ્ટાંત શું હોય, કેવી રીતે કરવું, કેવી રીતે કરવું, શું અનુભવ કરવો, એવી રીતે કરવો, પછી એમાં કેવી રીતે શું, કે ખાવું કેવી રીતે, કે ખવાય એ રીતે ખાવું,
બરાબર.
કોઈ એમ કહે કે ભાઈ ખાવું કેવી રીતે, કે કોળીઓ મોઢામાં મૂકવો, પણ મોઢામાં મૂક્યો એટલે ખાઈ લીધું, એ ચવાય ને ગળા ગળે નીચે ઉતરે, હવે એ કેમ કરવું, એ કેમ કરવું, ચાવવું, પણ ચાવવું એ ચાવવું છે ને ખાવું એ ખાવું છે. દરેક જ્યાં અનુભવનો વિષય છે ત્યાં તો સૂક્ષ્મતા આવ્યા વિના રહેતી નથી. દરેક અનુભવમાં સૂક્ષ્મતા છે, બહારમાં પણ. આ તો અતિન્દ્રિય આત્મ સ્વરૂપનો અનુભવ છે જે જ્ઞાન દ્વારા થાય છે. તે જ્ઞાનને, જે જ્ઞાનને અહીંયા પ્રધાન ગુણ કર્યો છે સર્વગુણોમાં, તે સૂક્ષ્મ છે. સૂક્ષ્મ ન હોત તો તે ઇન્દ્રિય ગ્રાહ્ય હોત, એનું એક લોજિકનું કારણ છે. અને તેથી સૂક્ષ્મતા વડે જ્ઞાનની સિદ્ધિ છે, જ્ઞાનની સિદ્ધિ સૂક્ષ્મતા વડે અહીંયા છે. અહીંયા જ્ઞાનને સૂક્ષ્મ કહીને સાબિત કર્યું છે, બીજી રીતે અહીંયા જ્ઞાનને સાબિત કર્યું નથી. આ જે જાણે તે જ્ઞાન છે, એવી વાત અહીંયા ન લીધી. ત્યાં ગોખાણની વાત હતી, ત્યાં એવી વાત હતી કે જે જ્ઞાન પરમા પોતાને જાણે છે તે આ જ્ઞાન નિજ વાનગી છે. આ સ્થૂળ કથન છે, એની જે ઓળખાણ કરાવી છે ને મન દ્વારા, એટલે સ્થૂળ કથન લીધું. પણ જ્ઞાનનું જે સ્વરૂપ છે, હવે અહીંયા ગુણની વાત ચાલે છે, અને એનું જે સ્વરૂપ છે, ગુણથી એનું જે સ્વરૂપ છે, ત્યાં તો કહે છે કે જ્ઞાન સ્વભાવે કરીને સૂક્ષ્મ છે, સ્વભાવે કરીને એનું સ્વરૂપ અતિન્દ્રિય છે, અને તેથી તે ઇન્દ્રિય ગ્રાહ્ય નથી. બુદ્ધિવાળાને બુદ્ધિના અભિમાન ઘણાને હોય ને, કારણ મારી બુદ્ધિ એટલે અમે કોઈ છીએ જગતમાં બુદ્ધિવાળા, ભલભલાને આંટી મારી દઈએ, એને કહે છે કે તું આ જૈનાગમમાં પ્રવેશ કર તો તારા બુદ્ધિના પણ પાણી ઉતરી જાય એવું છે. વિષય એવો સૂક્ષ્મ અને ઊંડાણ વાળો છે કે એમાં બુદ્ધિને એટલી સૂક્ષ્મ કર્યા વિના એ વિષયમાં અંદર ઊંડા ઉતરાય એવું નથી. એટલે ત્યાં ત્યાં એને ખ્યાલ આવે છે આ બુદ્ધિ નું અહીંયા સ્થૂળ બુદ્ધિ નું અહીંયા કામ નથી ને અહીંયા એ સ્થૂળ બુદ્ધિ નું અભિમાન ઉતરી જાય એવો આ વિષય છે એને સમજાય જાય એવું નથી. એટલે એમ કે આ જ્ઞાન ની વ્યાયામ શાળા છે અને આ વ્યાયામ શાળામાં તું વ્યાયામ કરવા આવ તો તારો પસીનો એક વાર નીકળી જાય એવું છે. એ કેટલો વ્યાયામ છે આ જ્ઞાન નો એ તો એટલા માટે કહેવામાં આવે છે. મુખ્યપણે એની અંદર હેતુ એ છે કે સામાન્ય રીતે જગતના અભિમાની જીવો એમ માને છે કે અમે બધા બુદ્ધિવાળા છીએ ને જગતના અનેક જટિલ કાર્યો અને જટિલ સમસ્યાઓનો ઉકેલ કરી શકીએ છીએ. બાકી હે છે જેની બુદ્ધિ ન હોય એ બુદ્ધિ વગરના બધા ભગતડા થઈ જાય. શું ધર્મમાં જાય એ બધા બુદ્ધિ વગર ના હોય એ બધા થાય ભગતડા. બાકી અમે તો બધા બુદ્ધિ વાળા દુનિયાના મોટા મોટા પ્રશ્નો છે એ બધા અમે સોલ્વ કરી નાખીએ. એનું પાણી ઉતારવા એમ કહેવામાં આવે છે કે તું આવ જ્ઞાનની વ્યાયામ શાળામાં તને પછીનો ઉતરી જાય એવું આ જ્ઞાનનો વિષય છે. સામાન્ય જ્ઞાનનો આ વિષય નથી. એની સામે વાત છે કે એ અભિમાન છે એ ખોટું છે. જ્ઞાન તો અતિન્દ્રિય જ્ઞાનને જ્ઞાન કહીએ અને એની સૂક્ષ્મતા કેટલી છે એનો અંદાજ પણ તારી પાસે નથી. એ જ્ઞાનનું સ્વરૂપ છે. આત્મા ઇન્દ્રિય વડે જાણે એવું આત્માનું સ્વરૂપ નથી. ઇન્દ્રિય વડે આત્મા જણાય એવું પણ આત્માનું સ્વરૂપ નથી. એટલે ઇન્દ્રિય જ્ઞાનનો નિષેધ બે રીતે કર્યો. અહીંયા એ જ લીધું ને કે જો સૂક્ષ્મ ન હોત તો ઇન્દ્રિય ગ્રાહ્ય હોત, પણ આત્મા તો ઇન્દ્રિય ગ્રાહ્ય નથી. અગ્નિ અધિકાર ચાલે છે પરને જાણે એ જ્ઞાનનું સ્વરૂપ નથી એમ કે છે. એવું જ્ઞાનનું સ્વરૂપ નથી. માત્ર એટલું જ આત્મા જે રીતે જાણ્યા કરે છે ઇન્દ્રિય જ્ઞાનથી એવું જ્ઞાનનું સ્વરૂપ નથી. જ્ઞાન તત્વ એવું નથી. અહીં તો જ્ઞાન તત્વ લેવું છે. જ્ઞાન તત્વ સ્વરૂપે કરીને સૂક્ષ્મ છે. સૂક્ષ્મ છે તે એટલી હદે સૂક્ષ્મ છે કે તે ખરેખર તો ઇન્દ્રિય ગ્રાહ્ય નથી એમ છે. ઇન્દ્રિય વડે જાણે નહીં ને ઇન્દ્રિય વડે જણાય પણ નહીં. બે વાત લીધી 172 ના બોલમાં એ વાત છે. ત્યાં તો અનુમાને લઈ લીધું છે. મનથી અનુમાન કરે છે. આત્મા અનુમાન કરનારો અનુમાતાને આત્મા અનુમાન સ્વરૂપે નહીં ને આત્મા અનુમેય એટલે કોઈના અનુમાનમાં આવે એવો પણ નહીં એમ કરીને બીજા બોલ પણ લઈ લીધા છે. પેલા એનું લોજિક આવવું જોઈએ વિચાર જ્ઞાનમાં કે વિભાવ એકમાં વિભાવ છે એકમાં સ્વભાવ છે એકમાં દુઃખ છે એકમાં સુખ છે અથવા બેનની જાતિ જુદી છે રાગ ટળી જાય છે સ્વભાવભૂત નહીં હોવાથી સ્વભાવ તત્વ નહીં હોવાથી તે ટળી જાય છે. જ્ઞાન ટળતું નથી અટળ રહે છે
બરોબર
એમ એના અનેક પડખાથી એ બે જુદા જુદા તત્વો છે એમ એને સમજણમાં લીધા પછી એના સ્વરૂપને સ્વરૂપથી એને જુદા પાડવા અથવા અંતરંગ અનુભવથી એને જુદા પાડવા માટે એને સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિ વિના અંતરંગમાં એ જુદા પડતા નથી. એટલે ત્યાં તો જ્ઞાન સૂક્ષ્મતા ધારણ કરે છે. ત્યાં વિચાર જ્ઞાનનું કાર્ય નથી. ત્યાં વિચાર જ્ઞાનનું કાર્ય નથી. પ્રવર્તે છે ત્યાં સુધી તે જ્ઞાન ને સ્થૂળ કહ્યું છે. વિજ્ઞાન સ્થૂળ છે, સ્થૂળ સૂક્ષ્મ ની પણ જુદી જુદી વિવેક્ષા છે. જેમ કે સર્વાર સિદ્ધિ ની અંદર 33 સાગરૂપમ સુધી સર્વાર સિદ્ધિ ના એકાવતારી દેવો બધા એકાવતારી, જેટલા ત્યાંથી ચવીને આવશે બધા એક ભવે મોક્ષે જશે, ત્યાં બધા એક સમ્યક દ્રષ્ટિ અહમ ઇન્દ્રો છે. કોઈની ઉપર કોઈ નહીં, એકથી બીજાનું કોઈને વધારે હોય નહીં અને કોઈ આજ્ઞા કરે નહીં. કરે છે અતિન્દ્રિય પદાર્થ ને વિષય કરે છે, આખા આખા પદાર્થ ને. સ્વભાવ એટલે આખો પદાર્થ આવી ગયો, સ્વભાવમય આખો પદાર્થ, અખંડ પદાર્થ, અભિન્ન પદાર્થ, અનંત ગુણનું એક રૂપ, એ બધાને ગ્રહણ કરે છે. એ પણ સૂક્ષ્મ જ છે, સ્વરૂપે કરીને એ પણ સૂક્ષ્મ જ છે. તો અહીંયા ચર્ચા બહુ સૂક્ષ્મ ચાલે છે. અહીંયા જે ધર્મ ચર્ચા ચાલે છે ધર્મીઓ વચ્ચે, એ પણ અત્યંત સ્થૂળ છે. એવી સૂક્ષ્મ સ્વભાવોની ચર્ચા ચાલે છે, કેમ કે પદાર્થોના જે સૂક્ષ્મ સ્વભાવો છે જડચેતનના, એની ચર્ચાઓ ચાલે છે. પણ એ સૂક્ષ્મતા પણ બીજી, એની વિવિક્ષા બીજી, અને અહીંયા અનુભવની સૂક્ષ્મતા પણ બીજી. અનુભવના વિષયમાં તો બંનેની સૂક્ષ્મતા છે, પણ અહીંયા મનુષ્ય છે એની અનુભવ સિવાયના બીજા જે સૂક્ષ્મ સ્વભાવો છે, પદાર્થના ગુણધર્મો છે, એમાં સ્થૂળ ઉપયોગ છે. ખાવાનું નહીં, પીવાનું નહીં, કુટુંબ પરિવાર નહીં, બેરા છોકરા નહીં, દુકાન ધંધો કારખાના કાંઈ નહીં,
રાત નહીં દિવસ નહીં,
રાત નહીં દિવસ નહીં, કાંઈ નહીં. ના, ત્યાં સર્વસિદ્ધિ વાળા ને
જાય,
એ લોકો તો ત્યાં ને ત્યાં એ તો નીચેના દેવો. અને ખાસ કરીને શંકા પડે તો સમોસરણમાં સાંભળતા હોય, અથવા ન સાંભળતા હોય, સમોસરણમાં જવાને યોગ્ય હોય તે જાય. જે સમોસરણમાં ને જવા યોગ્ય હોય, ન ગયા હોય તે જાય. જ્યાં સમોસરણ વિદ્યમાન હોય ત્યાં જાય, પૂછે. પણ સર્વાર સિદ્ધિના દેવો તો તે સર્વાર સિદ્ધિનું વિમાન છોડીને ક્યાંય નથી જતા, 33 સાગરો સુધી ત્યાં જ. ઇન્દ્રિય ગ્રાહ્ય હોત તેથી સૂક્ષ્મતા વડે જ્ઞાનની સિદ્ધિ છે. હવે સત્તા ગુણ લે છે કે સત્તા ગુણ વિના સૂક્ષ્મ શાશ્વત ન હોત. હવે એ જે સૂક્ષ્મતા છે એ પણ શાશ્વત છે, એ પણ ત્રણેય કાળે છે. તો કોને લઈને છે, કોને કારણે છે, કે સત્તા ગુણને કારણે છે, સત્તારૂપ શક્તિ છે એને કારણે છે. હૈયાત રહેવાની શક્તિ પદાર્થમાં ત્રણેય કાળે હૈયાત રહેવાની શક્તિ, એને સત્તા નામનો ગુણ કહેવામાં આવે છે. તે સત્તા ગુણ વિના સૂક્ષ્મતા છે એ શાશ્વત ન હોત, તે ક્ષણિક હોત, પણ એવું નથી. આત્માની જે સૂક્ષ્મતા અથવા જ્ઞાનની સ્વાનુભવમાં જે સૂક્ષ્મતા પ્રગટ છે, એવી સૂક્ષ્મતા સ્વભાવે કરીને શાશ્વત છે, અનાદિ અનંત છે આત્મામાં. તો એ કોના કારણે છે, કે એની શાશ્વત સત્તાને લઈને છે. આ કારણ કાર્યથી એકબીજા ગુણની સિદ્ધિ કરી છે. નિમિત્ત સંબંધ. હવે એ સત્તાને સાબિત કરી છે તો કે વીર્ય ગુણ વિના સત્તાનું નિષ્પત્તિ સામર્થ્ય ક્યાંથી હોત. એમ સત્તા અસ્તિત્વ ધરાવે છે દ્રવ્યગુણ પર્યાયથી, એવી જે નિષ્પત્તિ થાય છે, એટલે ઉત્પત્તિ નિષ્પત્તિ એટલે એની સ્વરૂપે કરીને નિષ્પન્ન રહેવું, ઉત્પન્ન રહેવું, ઉત્પન્ન એટલે નવું ઉત્પન્ન રહેવું નહીં પણ સ્વરૂપે કરીને રહેવું, એવી એની નિષ્પત્તિનું કાર્ય શું કે છે ગુણમાં છે દ્રવ્યમાં વીરી શક્તિ નામનો એ ગુણ છે, છેમાં છે જળનું જળ વીર્ય, ચેતનનું ચેતન વીર્ય એમ સમજી લેવું. તો કહે છે કે વીર્ય ગુણ વિના જેનું કાર્ય હયાતીને નિષ્પન્ન કરવાનું છે, નિષ્પન્ન એટલે ઉત્પન્ન જેવો ભાવ થાય છે પણ નવું ઉત્પન્ન નથી કરવી, સત્તાને કોઈ નવી ઉત્પન્ન નથી કરવી, સત્તાની નિષ્પત્તિ છે, સત્તાની નિષ્પત્તિ છે એનું કારણ શું કે એમાં ત્રિકાળ વીર્ય રહેલું છે એમ કહ્યું. આમ તો અધ્યાત્મની દ્રષ્ટિએ જે અમૃતચંદ્ર આચાર્ય વીર્યગુણની વ્યાખ્યા કરી છે એમાં સ્વરૂપની રચના કરે તે વીર્ય એમ લીધું છે.
સ્વરૂપની રચના કરે
તો રચના કરે એમ લીધું, તો કઈ નવી રચના કરે છે? સ્વરૂપ તો અનાદિ અનંત છે, પણ અનાદિ અનંત એનું હોવા પણ છે એનું કારણ એનામાં વીરી શક્તિ રહેલી છે એમ લીધું. પછી શુદ્ધ, હા પણ આમાં શું છે, પછી શુદ્ધ પર્યાયમાં એ વાત લાગુ પડવામાં આવે છે અધ્યાત્મ દ્રષ્ટિ, કે જેવો આત્મા સ્વરૂપે શુદ્ધ છે એવી જ એની પર્યાય શુદ્ધ ઉત્પન્ન થાય, એવી જ એની શુદ્ધ પર્યાય રચાઈ જાય તો એમાં પુરુષાર્થનું કાર્ય છે, એટલે એને ત્યાં વીર્યગુણની નિષ્પત્તિ વીર્યગુણથી ઉત્પન્ન લેવામાં આવી શુદ્ધ પર્યાય. અને શુભાશુભ પરિણામ કે જે અશુદ્ધ છે તો એ અશુદ્ધ શુભાશુભ પરિણામ છે તો કે એ વીર્યગુણનું કાર્ય નહીં, પુરુષાર્થ તો ત્યાંય છે પણ સ્વભાવની રચના સ્વરૂપની રચના કરે તે વીર્ય, કેમ કે એનું શુદ્ધ કાર્ય છે, વિભાવને રચે તે આત્માનું વીર્ય નહીં, જેમ કે રાગને કરે તે આત્માનું કાર્ય નહીં, ઉપયોગને પરપદાર્થને આધીન કરે તે જ્ઞાનનું કાર્ય નહીં, એ જ્ઞાન નહીં એમ કરીને કે જેમ કાઢી મૂકે છે એવી રીતે ત્યાં વિભાવનો નિષેધ છે, એ રીતે વિભાવ પરિણમનનો નિષેધ છે. શું
ગુણ અને શક્તિમાં શું છે?
કાંઈ નથી, શબ્દ જુદા છે, ગુણ કહો કે શક્તિ કહો, શક્તિ કહો કે ગુણ કહો, પણ ગુણ શબ્દ બીજી બીજી રીતે પણ વપરાય છે, ત્યાં પાછો ગુણનો અર્થ શક્તિ ન થાય. જેમ કે તમારી વાતથી અમને બહુ ગુણ થયો, સ્વાધ્યાયથી ગુણ થાય છે, શું સ્વાધ્યાયનો ગુણ શું? કે ભિન્ન જ્ઞાનનો અનુભવ કરવો તે સ્વાધ્યાયનો ગુણ છે. બસો 73 ગાથાનો વિષય છે સમીસારનો, કે સ્વાધ્યાયનો ગુણ શું છે? ભિન્ન આત્માનું જ્ઞાન કરવું તે સ્વાધ્યાયનો ગુણ છે. તો ગુણનો અર્થ ત્યાં લાભ થાય, તમને કાંઈ ગુણ થયો પછી આપણે એને અપભ્રંશ કરીને ગુજરાતીમાં તમને કાંઈ ગણ થયો એમ પૂછે છે, એ અપભ્રંશ થી તમને કાંઈ ગણ થયો, ગણ એટલે લાભ, તો ગુણનો અર્થ ત્યાં લાભ થયો. અથવા ગુણનો ગુણ એટલે પ્રકૃતિ સ્વભાવ, જેમ કે જ્ઞાનનો જ્ઞાન ગુણનો ગુણ શું? તે જાણવું. એવી રીતે આનંદ ગુણનો ગુણ શું કે અનાકુળ હલ્લાદ, તો એ ગુણનો ગુણ એટલે ગુણનો પ્રકૃતિ સ્વભાવ, દરેકનો જુદો જુદો સ્વભાવ છે તો એ ગુણનો ગુણ કહેવામાં આવે. તો ત્યાં ગુણનો અર્થ ગુણનો સ્વભાવ લેવો, એમ ગુણ છે એ પણ જુદા જુદા અર્થમાં વપરાય છે શબ્દ, પણ જ્યાં જે પ્રકરણ ચાલતું હોય એ પ્રમાણે અર્થ કરવો.
સામર્થ્ય નિષ્પત્તિ કીધું, નહીં ઉત્પન્ન થયેલું ઉત્પન્ન થાય છે, આ તો નહીં જરૂરી.
ત્રિકાળ અસ્તિત્વ છે, ધ્રુવ અસ્તિત્વ છે, એનું કારણ વિધિ શક્તિ લીધી છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. આમ તો દરેક પોતપોતાનું સામર્થ છે.